તારીખ 24/6/1989, પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત, બોલ નંબર 228 અને 229 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 164.
પદાર્થની ક્રિયા થાય એમાં આ આત્માનો કઈ અધિકાર છે? આત્મા કઈ કરે છે? આત્માએ કઈ કર્યું એવું કઈ ને કઈ એને રસ પડે છે, બાહ્ય ક્રિયામાં રસ પડે છે, વિકલ્પ થાય છે બાહ્ય ક્રિયા અનુસાર. પણ વિકલ્પ કરતા પણ જે બહારની ક્રિયા થાય છે મન વચન ગાયાની, એમાં જીવનું વજન વધારે છે. જે કઈ શુભાવરૂપ ક્રિયા કરે, શુભાવ કરે, પણ એ અનુસાર એને ક્રિયા થાય એમાં રસ છે. બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે આ પરિસ્થિતિ બારમાં જો વિકલ્પ અનુસાર ક્રિયા ન થાય તો એને કાર્ય ન થયું હોય એવું લાગે છે કે જાણે મારું કાર્ય નથી થયું, મારી ઈચ્છા પ્રમાણે કઈ થયું નથી. એટલે એનો અન્ય પદાર્થમાં કાર્ય કરવાનો અધિકાર હોય એવું એ પરિણામ છે, એમાં એનો રસ છે. બાહ્ય પદાર્થની ક્રિયામાં જીવનો રસ છે. પછી ક્રિયા કરવામાં આવે તો એનું ફળ બને. એટલે કે જેને ભાવ થયો એને ક્રિયા કરી હોત તો સારું હતું, મેં કરી તો એટલે ભલે એ ક્રિયાનું ફળ એને મળે, એમ ક્રિયામાં રસ છે. દાન દેવાનો વિકલ્પ છે અને દાન દઈએ તો એને એમ થાય કે મેં દાન દીધું, વિકલ્પ થાય. અને દાન ન દીધું હોય તો એને એમ થાય દાન દીધું નથી, મેં હજી કઈ દાન દીધું નથી. પરિણામ છે ફળ છે. ક્રિયા તો જીવની છે જ નહીં, પણ એવી એક બહિરાત્મ દ્રષ્ટિથી એવું પરિણમન થાય છે કે ક્રિયામાં રસ પડે છે જીવને. ક્રિયા થાય તો રસ પડે છે, પૂજામાં ભાવ થાય પણ પૂજાની ક્રિયા થાય તો રસ પડે છે, ક્રિયા થવી જોઈએ. અષ્ટદ્રવ્યથી બરાબર પૂજા થવી જોઈએ, ક્રિયા થવી જોઈએ. પરિસ્થિતિ છે એના ઉપર તો ગુરુદેવ પ્રકાશ પાડે છે કે જીવને બાહ્ય ક્રિયાકાંડ માં રસ છે, બીજાની ટિપ્પણી કરવા જરૂરી, પોતાને ભાવ ઉઠે છે, ક્રિયા થાય છે, એમાં ક્યાં રસ પડે છે, ક્યાં એનું વજન જાય છે. જ્યાં રસ પડે ત્યાં વજન જાય છે, જ્યાં વજન જાય છે ત્યાં એનો રસ પડેલો છે, એમ વિચારવું જોઈએ. સામાન્ય રીતે એમ છે અને એટલા માટે ક્રિયાની સાથે સાથે ગોઠવણી છે. પ્રશ્ન ઉઠે પછી આ ક્રિયા કરવી તે શું કરવી, શું કરવા જોઈએ, એટલો ભાવ જ ક્રિયા કરે છે. પણ ભાવ સહિત ક્રિયા કરે ત્યારે ભાવ વિશેષ આવિર્ભૂત થઈને તારતમ્યતા વધીને એ ભાવ થાય, એના માટે એ ક્રિયા થાય. પણ ક્રિયા ઉપર જેનું વજન છે એને એમ નહીં થાય, જેનું વજન દ્રવ ક્રિયા ઉપર છે, જળ ક્રિયા ઉપર છે, એનો ભાવ વૃદ્ધિગત નહીં થાય. જેનો ભાવ ઉપર વજન છે એનો ભાવ વૃદ્ધિગત થશે. ક્રિયાના નિમિત્તે કોઈ વાર તો ક્રિયા ન હોય તો પણ થાય, બંધન નથી કે બાહ્ય ક્રિયા હોય તો જ વૃદ્ધિગત થાય. પણ સંભવતઃ બહુ વાર પ્રાય એને ક્રિયા સાથે વધવાનો પ્રકાર હોવાથી એ ક્રિયાની સાથે સાથે આયોજન કરવામાં આવ્યું છે. પણ એ સૂચના સાથે કે તારી દ્રષ્ટિ ભાવ ઉપર હોવી જોઈએ, ક્રિયા ઉપર નહીં, અને રસ ભાવમાં હોવો જોઈએ, તારું વજન ભાવમાં હોવું જોઈએ, ક્રિયા ઉપર વજન ને રસ હોવો જોઈએ નહીં, એ જાતની શરતપૂર્વક એ વાત છે. આ તો શું છે, અવલોકન કરવાનો વિષય છે કે પોતાને રસ એમ આપડ્યો, ક્રિયાથી એમ આપડ્યો કે એ વખતે ભાવ લીધો એમ આપડ્યો. જુદું પાડે ભાવ અને ક્રિયાને જુદું પાડે ત્યારે એને ખબર પડે કે આખરમાં ક્યાં હું ઊભો છું, મારો રસ ક્યાં છે. જ્યાં મારો રસ છે ત્યાં હું ઊભો છું, એમ છે. ખરેખર જે દ્રવ ક્રિયાની રુચિ થઈ જાય છે એનું કારણ કે ભાવમાં રસ નથી, એટલે દ્રવ ક્રિયાની રુચિ થઈ જાય છે. પછી દ્રવ ક્રિયા થાય ત્યારે જ એને હક પડે, નહીં તો એને એમ થાય કે જી મારે કરવું છે એ નથી, કરવું છે એ નથી, એમ એને છે. એ વિષય ઉપર હા, એ તો આનંદ ગંજીનું પદ છે. ઉપદેશક પણ તેવા, ઉપદેશ પણ એને એવા જ, ઉપદેશ દેનારા પણ એવા જ મળે. શું કરે જીવ નવીન, એમાં એને અપૂર્વ શું કર્યું, એ તો બાહ્ય દ્રષ્ટિથી બાહ્ય ક્રિયામાં એનો રસ છે, એને કઈ નવું કર્યું નથી. બહારના ક્રિયાકાંડમાં લોકોને રસ લાગી ગયો છે અને અંદરની આ જ્ઞાયક વસ્તુ રહી ગઈ છે, અંતરતત્વ સ્વરૂપ, જે પોતાનું પૂર્ણ પરમાત્મા અંતર્મુખ થઈને એનું આરાધન કરવું, એ આખી વસ્તુ રહી ગઈ. એ પ્રકરણ આખું બાદ થઈ ગયું, એ પ્રકરણ આખું રહી ગયું. કેમ કે એ તો ગુપ્ત તત્વ છે, શાસ્ત્રનો સ્વાધ્યાય છે એ તો જ્ઞાનની ક્રિયા ખરી ને, એ તો જ્ઞાનાભ્યાસ ખરો ને, બીજી બીજી બાહ્ય ક્રિયાની વાત એક બાજુ રાખીએ, પણ શાસ્ત્રનો સ્વાધ્યાય કરીએ છીએ એ જ્ઞાન ક્રિયા, એ જ્ઞાનાભ્યાસ, એ તત્વનો અભ્યાસ, એમ તો ગણવું કે નહીં, એનાથી તો કલ્યાણ માનવું કે નહીં, એનાથી લાભ માનવો કે નહીં, લાભ કો કલ્યાણ કો, એટલે જ વાત. અને ન થતો હોય તો શા માટે કરવું રોજ ઉઠીને? બીજી ક્રિયા તો એક બાજુ એ કે જ્યાં સુધી જ્ઞાનમાં પરલક્ષ છે ત્યાં સુધી જીવને બાહ્ય પરિણામ છે, બહિર્મુખ પરિણામ છે, અને એ પરિણામ પણ બાહ્ય ક્રિયાના જ એક વિભાગમાં એનો સમાવેશ છે. પુસ્તક, ઠંડી, બેસવું, મંદિર આવવું, એ તો બધી બાહ્ય ક્રિયા છે, કેમ કે એ તો મન વચન કાયની ક્રિયા છે. પણ જ્ઞાનની જે પરલક્ષવાળી પ્રવૃત્તિ એ પણ બાહ્ય ક્રિયામાં જાય છે. તો કે અહીંયા પ્રશ્ન ઉઠે કે અમારી પાસે બીજું સાધન શું છે? પરલક્ષી જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે એ જ્ઞાનથી અમે શાસ્ત્રની પ્રવૃત્તિ કરીએ છીએ, જ્ઞાનની પ્રવૃત્તિ કરીએ છીએ, અને જે શાસ્ત્રમાં આત્મા અને આત્માનું પ્રકરણ છે એવા શાસ્ત્રની, સત્શાસ્ત્રની પ્રવૃત્તિ કરીએ છીએ. આ સિવાય કરીએ પણ શું? અમારી પાસે સાધન શું છે? અથવા જો આ બાહ્ય ક્રિયા હોય તો અંતર ક્રિયા શું છે, કેવી છે અને કેવી રીતે થાય છે? આ પ્રશ્ન અહીંયા સંભવિત છે. જે શાસ્ત્રમાં જે જ્ઞાયક તત્વની વાત છે એનું જે વાચ્ય છે, એ વાચક શબ્દોનું જે વાચ્ય છે, એ વાચ્ય ઉપર ઉપયોગ લઈ જવો. જેમ કે જ્ઞાયક તત્વ કહ્યું, તો જ્ઞાયક તત્વ એટલે શું? કે જ્ઞાન સ્વભાવ છે. ક્યાં જ્ઞાન સ્વભાવ છે? કે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ છે. શક્તિ કહો કે સ્વભાવ કહો, શક્તિ વગર તો કોઈ ક્રિયા હોતી નથી. જ્ઞાનની શક્તિ જ ન હોય તો જ્ઞાનની ક્રિયા ન હોય. તો જ્ઞાનના પરિણામમાં, જ્ઞાન ભાવમાં જ્ઞાન સ્વભાવ છે, એ વાચ્ય ઉપર જો ઉપયોગ જાય તો પરલક્ષ મટીને અંતરલક્ષ થાય. જો એમ ન થાય તો શબ્દાર્થને, ભાવાર્થને, આશયને, નયાર્થને એમાં સંતોષ થાય કે બરાબર, આપણું સમજણમાં કાંઈ ભૂલ નથી, બરાબર છે. અહીંયા નિશ્ચયનેથી કથન છે, અહીંયા વ્યવહારનેથી કથન છે, અહીંયા આ વિવિક્ષા છે, શબ્દાર્થને એનો ભાવાર્થ આવે છે, હવે કાંઈ વાંધો નથી, બરાબર સમજાઈ ગયું. એ પ્રકાર છે એ હજી પરલક્ષી જ્ઞાનમાં, બહિર્મુખ પરિણામમાં, બાહ્ય ક્રિયામાં એનો સમાવેશ થાય છે. જીવ હજી અંતર ક્રિયામાં આવ્યો નથી. જ્ઞાયક તત્વની વાત ચાલતી હોય તો પણ, એનો વિચાર ચાલતો હોય તો પણ, એની ચર્ચા ચાલતી હોય તો પણ, એનું શ્રવણ વક્તવ્ય ચાલતું હોય તો પણ, આમ છે પ્રકાર. ઉપયોગમાં જે સ્વભાવરૂપ વાચ્ય છે ત્યાં સુધી લઈ જવું જોઈએ. છે ઉપયોગ, ઉપયોગમાં ઉપયોગ, ઉપયોગમાં છે, ત્યાં ઉપયોગને લઈ જવાની જરૂર છે. શબ્દો ઉપર ઉપયોગ જાય છે, બહાર જાય છે વાચક શબ્દો ઉપર. એનો વાચ્યભૂત પદાર્થ પોતે સ્વયં છે, એના ઉપર ઉપયોગ જાય ત્યારે અંદર જાય છે. આ પ્રકારથી, આ વિષયથી જીવ અનાદિથી અજાણ્યો છે. અને એનો રસ ત્યાં છે. જે કોઈ પછી શાસ્ત્ર વાંચનથી માંડીને પૂજા ભક્તિને અનેક પ્રકારના વ્રત યાત્રા દાન જપ જે બધા પરિણામ બાહ્ય ક્રિયાના છે એમાં જીવને રસ છે, એ રસ નિરસ થાય, એ રસ નિરસ થાય અને એને અંદર જવાની ઉત્સુકતા થાય, ઉત્સાહ થાય, ત્યારે એ સંબંધે કાંઈક કાર્ય થવાનો સંભવ છે. પણ એમાં જ રસ હોય તો પરિણામ એ બાજુ સહેજે સહેજે ચાલશે, સહેજે સહેજે જશે. પરલક્ષમાં ફેર પડતો નથી, પછી ગમે તે કરે નહીં, જે કરે એ બધું પરલક્ષે છે. પોતાની સ્વ વસ્તુને લક્ષમાં લઈને આત્મહિત થાય છે કે નથી થતું એ સંબંધી બરાબર એની જાગૃતિ બરાબર હોવી ઘટે છે કે હું કઈ બાજુ ચાલું છું, કઈ બાજુ મારા પરિણામની ચાલ છે. નીચે એટલે છે વાત કે આત્માર્થીનું શ્રવણ વાંચન મનન બધું મૂળ આત્મા માટે છે. આ લક્ષ હોવું જોઈએ, આત્માનું લક્ષ હોવું જોઈએ, આત્મહિતનું લક્ષ હોવું જોઈએ કે હું સમ્યક દર્શન બાજુ જાઉં છું કે નહીં. બાહ્ય ક્રિયા કરે, કષાય મંદ થાય, શાસ્ત્ર વાંચન કરે, જ્ઞાનનો ઉઘાડ થાય અને દર્શનનો તીવ્ર થાય તો સમ્યક દર્શન બાજુ જાય છે કે મિથ્યા દર્શન બાજુ જાય છે? મિથ્યા દર્શન બાજુ જાય છે, આગળ વધે છે. આવી સ્થિતિ થાય છે. એટલે બાહ્ય ક્રિયાકાંડના રસને લીધે, એમાં ભજન હોવાને લીધે, અંતરંગમાં જે જ્ઞાયક વસ્તુ છે અને અંતરંગમાં સૂક્ષ્મ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા છે તે હું છું એવું જે આત્મજ્ઞાન છે એ બધું રહી જાય છે. એ આખું આખી વાત જ રહી જાય છે, આખું પ્રકરણ બાદ થઈ જાય છે. બરાબર છે, ઉત્સાહ નહીં આવે. શુભ ભાવમાં કે અશુભ ભાવમાં ક્યાંય ઉત્સાહ નહીં આવવો જોઈએ. ઉત્સાહ છે એમાં રુચિ કામ કરે છે, રુચિ કામ કરતી હોવાથી તદ અનુસાર પુરુષાર્થ કામ કરે છે. એટલે પોતે દૂર જાય છે. અન્ય ભાવમાં ઉત્સાહ રુચિ થવાથી પોતે અંતરંગ જે જ્ઞાયક તત્વ છે, પોતાની વસ્તુ છે અંતર તત્વ, એનાથી દૂર જાય છે. એમ છે પરમાં રસ શું કરવા છે? તપાસે તો કેમ પરમાં રસ આવે છે, શું કરવા પરમાં રસ આવે છે, એમ ને એમ ગાડું ગબડાવી જાય છે. તપાસ તો કરવી જોઈએ, પોતે તપાસે તો ખબર પડે. કાં તો સુખ બુદ્ધિ છે, કાં તો લાભની બુદ્ધિ છે, કાંઈ ને કાંઈ એને કારણ છે. તપાસે તો સમજ પડે એવું છે. ત્યાં સુધી પર તરફ ધસવાનું મટે નહીં, જે પર તરફ ચાલ્યો જાય છે એ મટે નહીં. જ્યાં સુધી પર રસ છે ત્યાં સુધી પર તરફ સહેજે સહેજે પરિણામ ચાલ્યા જશે. અથવા પોતે એ વિષયનો યથાર્થ વિચાર કર્યા વિના બે સાવધાન છે, જરા પણ એની સાવધાની નથી કે આ પર રસ થાય છે એમાં મને નુકસાન કેટલું છે. એની સાવધાની આવે, જાગૃતિ આવે તો તે એના ઉપર ફટકો પડે, રસ નિરસ થાય. પણ એવું કાંઈ ન હોય ને એમને માકે જ જાય ગાડું, શાસ્ત્ર તો વાંચીએ છીએ, પૂજા ભક્તિ તો કરીએ છીએ, દયાદાન તો કરીએ છીએ, એવી રીતે કદી કલ્યાણ થતું નથી. ગુરુદેવે બધાને પૂછ્યું, અંદરની જ્ઞાયક વસ્તુ રહી ગઈ એનું શું? એ તરફની કોઈ જાગૃતિ છે? એ તરફની કોઈ ખટક છે? આ સવાલ છે. કે એમને એમ કરે જ જા છો તું, જરૂર તને બાહ્ય ક્રિયામાં રસ છે અને તેથી તારું બહિર્મુખ પરિણમન મટશે નહીં, એ વાત નક્કી છે, અંતરમુખ પ્રવેશ થશે નહીં. એક એક વાત બહુ કિંમતી વાત કરેલી છે. વસ્તુ જ પડી રહ્યા છે, એનું લક્ષ્ય જ નથી. કર્યા કરે છે ક્રિયા, પણ શું કરવા કરે છે? ક્રિયા ઉપર લક્ષ છે, એનું ધ્યેય શું છે એને કઈ જાણે છે. આમ કરતા મારું કલ્યાણ થઈ જશે, આમ કરતા કરતા મને કઈક ને કઈક લાભ થઈ જશે, બસ. જાગૃતિ નો જ્યાં સવાલ છે તો શું કરે છે એના ઉપર જાગૃતિ તો આવવી જોઈએ ને. કે ભાઈ વાંચનમાં નથી જતા, દુકાને જઈએ છીએ, તો એની જાગૃતિ હોય તો ખ્યાલ આવે કે આપણે શું કર્યું. પણ જાગૃતિ જ ન હોય તો પછી એનો કઈ અર્થ નથી. ખરી વાત એ છે. તો એ ગતાનુગતે જેમ બીજા બીજી ક્રિયા કરે છે સંપ્રદાયમાં, એમ પોતે આ સંપ્રદાયમાં આવીને આ ક્રિયા કરે છે, એવું થઈ જશે. એટલે વજન છે ગુરુદેવનું એ જાગૃતિ ઉપર છે, કે તારી નાયક વસ્તુ છે એના ઉપર તારું લક્ષ છે કે નહીં, ત્યાં ઉપયોગ લઈ જાશ કે એમને વાંકે છે ગાડું, બસ આટલી વાત છે. પોતે કાંઈ પરિશ્રમ કરે, સમય અને શક્તિનો વ્યય કરે, છતાં પોતાને લાભ ન થાય, તો એ વાત કંઈ પસંદ કરવા જેવી થોડી છે. જ્યાં મારે સમય અને મારી શક્તિનો વ્યય થતો હોય ત્યાં મને અવશ્ય એનો કાંઈક લાભ મળવો જોઈએ, આ અપેક્ષા તો એને હોવી જોઈએ કે નહીં? આ કેવી વાત છે. અને બીજા ક્રિયાકાંડીમાં એને આપણામાં ફેર શું પૂછે? આ તો સવાલ છે. ક્રિયાકાંડ તો જગતમાં તમામ સંપ્રદાયમાં ક્રિયાકાંડ ચાલે છે, નાયક વસ્તુની વાતને વિચાર પણ નથી. હવે જે ગુરુદેવે એક નાયક વસ્તુ પ્રત્યે આંગળી ચીધી, એક નાયક વસ્તુમાં અંતર્મુખ થવાનો માર્ગ પ્રસિદ્ધ કર્યો, પ્રદર્શિત કર્યો, એના જ આવીને હજે આપણે એ જ બાહ્ય ક્રિયામાં જો રહી જઈએ તો પછી એ તો ઠેઠ કાંઠે આવીને બુડવા જેવી વાત છે, એવું થઈ જાય. બીજે તો નથી એમાં બિચારા શું કરે, પણ જ્યાં છે ત્યાં બીજા જેવું કરીને બેસે તો શું થાય? આ સવાલ છે. આપણે જે કોઈ ત્યાગ કરે તો મહિમા કરે છે કે નહીં, ઉપવાસ કરે તો મહિમા કરે છે કે નહીં? બાહ્ય ક્રિયાકાંડ ઉપર વજન નહીં જોવું, વજન તો એનું પોતાને એ વખતે તત્વ શું છે, અંતર તત્વ શું છે, અંતર્મુખ થવાનો કોઈ પ્રયત્ન થાય છે કે નહીં. ભલે અંતર્મુખ થાય ન થાય બીજી વાત છે, પણ પ્રયત્ન ચાલે છે કે નહીં? યથાર્થ સ્થાનમાં યથાર્થ વિષય ઉપર એનો પ્રયત્ન છે કે નહીં? આટલી વસ્તુ તો ચોક્કસ થવી જોઈએ. વસ્તુ શી છે, તેનું સ્વરૂપ કેવું છે વગેરે પ્રકારે એનું બોલન થવું જોઈએ. એટલે આત્મા વસ્તુ શું છે, જ્ઞાયક તત્વ વસ્તુ શું છે, એનું સ્વરૂપ કેવું છે એ વાંચ્યો ઉપર ઊંડાણમાં જવાનો પ્રયત્ન થવો જોઈએ, ગોલન થવું જોઈએ, એટલે એનો રસ લેવો જોઈએ. જ્ઞાયકનો રસ, જ્ઞાયકના લક્ષ્ય જ્ઞાયકનો રસ થઈને ગોલન ચાલવું જોઈએ, એ પ્રકાર હોવો જોઈએ. વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના જીવને પાત્રો ધર્મ કરવો છે, મૂળ વસ્તુને તો સંભાળે નહીં, લક્ષમાં લે નહીં, અને સીધો ધર્મ કરી લેવો છે. કોઈ પણ કાર્ય કરીને એને ધર્મ કરવો છે, તો એવી રીતે તો કોઈ ધર્મ થાય એવું નથી. એને ગોલનને એ સંબંધ છે, જેનો રસ હોય એ ચલાયા કરે, તો સીધી વાત છે, પ્રેક્ટિકલ સાઈડની વાત છે. પોતાના પરિણામ વિચારે તો ખ્યાલ આવે કે શેનું ગોલન ચાલે છે, જેનો રસ છે એનું ગોલન ચાલે, સીધી વાત છે. એનું ગોલન છે, રસ રસપૂર્વક જ ગોલન થાય છે, એમને તો પરાણે તો એ કરી શકાતું નથી. જગતમાં તો બધી જગ્યાએ ધર્મ ના નામે ઘણું ચાલે છે, અહિયાં શું કરવા આવ્યો? કે પહેલી વાત એ છે કે સ્વચ્છંદમાં એ જીવ જાય છે કે જેણે પોતાનું કોઈ આત્મનિર્ભરનું ધ્યેય અને લક્ષ્ય રાખ્યું નથી, એ જીવ સ્વચ્છંદમાં ચાલ્યો જાય છે. પણ જે આત્મહિતાર્થ આવ્યો છે એને તો તરત જ ખ્યાલ આવશે કે એ બેમાં, બેની વહેંચણીમાં તો ભૂલ કરવાનો પ્રશ્ન જ નથી. એને કે શુભને છોડીને અશુભ કરવા લાગી જાય, એટલે થાય છે શું કે એને હું મારું હિત કરવા આવ્યો છું એ વાત જ નથી હોતી. એક ઉદયના યોગ્ય આવી છીડ્યો, એમાં એને સાંભળ્યું શું કે શુભમાં પણ ધર્મ થતો નથી અને અશુભનો ઘેરાવો તો ઊભો છે. ખાવું પીવુંથી માંડી વેપાર ધંધાથી નોકરીથી માંડી અને કુટુંબ પરિવાર આદિની પ્રવૃત્તિ ઘણી છે જીવન, એમાં તો લાગી જાય નક્કી કે સાંભળી લીધું છે કે શુભ ધર્મ થતો નથી. પહેલા તો શું છે કે એ પોતાનું આત્મહિત કરવા આવ્યો છે એ ભાવના એની રહી નથી, અને એ ભાવના લઈને આવ્યો નથી એટલે આ બધી ગડબડ થાય છે. એટલે પાયામાં એ વાત પહેલી આવશ્યક છે કે આ જીવની ભાવના સ્વરૂપ પ્રાપ્તિની છે કે નહીં. જે જીવને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના હોય એને આ લાઈનમાં આગળ વધવાનું બને છે, નહીતર પાછળ જવું એ તો બહુ સાધારણ વાત છે, સહેજે સહેજે પાછળ જેવો જાય છે. ભાવના તો પહેલાં હોવી જોઈએ, ભાવના વગરનું અહીંયા કામ નથી. આ સીધી વાત છે કે ભાવના વગરનાનું અહીંયા કામ નથી, આ સીધી વાત છે. ભાવના લઈને બેસ, નહીતર પહેલા ભાવનાનો વિચાર કર કે મારી ભાવના શું છે, ગડબડ થશે નહીતર. કેમ કે મૂળ સ્વરૂપની શુદ્ધ સ્વરૂપની દ્રષ્ટિ કરાવવા માટે, આશ્રય કરાવવા માટે પૂજા પ્રભાવના આદિ સ્વભાવનો નિષેધ કરવામાં આવે છે. પણ એ હેતુ છે એની અંદર ચોક્કસ, એ હેતુ છૂટી જાય અને નિષેધ ઉભો રાખી દઈએ એમ ને ચાલે, તો મોટી ગડબડ થઈ ગઈ, પાછી વધારે ઊંડાઈ થઈ ગઈ. એક તો ઊંડાઈ હતી, એમાં ઊંધી ઊંડાઈ વધારી અને એની ગડબડ થાય છે. એટલે એ વાત એમ છે એમ સમજવી પડે ને. કોઈ વાક્ય અડધું પકડે તો અનર્થ જ થાય કે બીજું કઈ થાય, એના જેવી વાત છે. અનર્થ જ થવાનો. કિંમતી વસ્તુનો વેપાર છે, શાકભાજીની તાંજળિયાની ભાજી ભાજી જોખે એમ કઈ હીરાનો જોખાય કે આ પૂળી પછાડી અંદર રાજમામાં પૂળી પછાડી અને મમતું આપી દીધું તમને 100-200 ગ્રામ, એમ હીરાનો વેપાર ન થાય. જ્યાં હીરાનો કાંટો હોય ત્યાં તો એને હવા ન લાગે એમ ચારે બાજુથી બંધ કરી દેવામાં આવે છે. ત્રણ બાજુથી નહીં, કિંમતી વસ્તુ છે. એમ આ જે ગુરુદેવ વાત કરે છે એ બહુ કિંમતી ચીજ છે. એની કિંમતને એની ગંભીરતા લઈને બેસવું, સ્થૂળ ઉપયોગે પણ સ્વાધ્યાય ન કરવો. બીજી રીતે તો ન કરવો પણ સ્થૂળ ઉપયોગથી બેસીને સ્વાધ્યાય નહીં કરવો, સૂક્ષ્મ ઉપયોગે સ્વાધ્યાય કરવો. એક એક વાતની અંદર એને એને જેટલી સૂક્ષ્મતા છે એનું ચિત્ત ફરોવવું જોઈએ. એવું આ કાર્ય છે. બાહ્ય ક્રિયાકાંડમાં સ્થૂળ ઉપયોગે પૂજા ભક્તિ ને બીજું ત્રીજું કર્યા કરે એમ સ્વાધ્યાય ન થાય. સ્વાધ્યાય તો સૂક્ષ્મ ઉપયોગથી થાય, એનું નિયમ છે. પણ શિસ્ત નિયમ, શિસ્ત અંગેનો નિયમ છે. આટલું તો શિસ્ત છે. જેમ સ્વાધ્યાય કરતી વખતે બીજી વાતચીત ન કરાય, દુનિયાદારીની ચર્ચા ન કરાય, એમ ઉપયોગ સ્થૂળ ન રખાય, એ બધી વાતના નિયમ છે. આને તો કંઈક આ માર્ગમાં આગળ વધવાનું બને, નહીંતર બાહ્ય ક્રિયા તો જે બીજા કરે છે એમ આ પણ સંપ્રદાયની કરો વાંચન, બેસો વાંચનમાં, ચલાવો વાંચન, ચાલો આપણે કંઈક વાંચન થઈ ગયું એવું ન ચાલે. પરિણામ તીવ્ર રહે, ઉપયોગ બહુ સ્થૂળ રહે છે. એટલે આ વિષયની ગંભીરતા સમજીને લાભ કરવા જતા નુકસાન તો નથી થઈ જતું ને, એની કાળજી રાખીને દરકાર કરીને આ કામ હાથમાં લેવું. એમને પૂજા કરવામાં સામાન્ય રીતે રૂઢિગત રીતે પૂજાના વસ્ત્રોનું કેમ આયોજન છે? મિત્ર ગંભીરતા વગેરે એમને મા દુકાનેથી આવ્યો, કોટને ટોપી પહેર્યા અને બેસી જાય પૂજામાં, એમ ના ડાલે. એના વસ્ત્ર સ્વચ્છ હોવા જોઈએ, સ્નાન કરેલું હોવું જોઈએ. એ બધું કેમ છે કે એ વિષયની કિંમત છે ને, ગંભીરતા છે એમ લેવું છે. એમને મધરથી શરૂ કરી દે, એમ બહારથી આવે થોડા ધડ અનેક પ્રકારની ઉપાધિની ચિંતા લઈને આવી બહેર વાંચનમાં સ્વાધ્યાયમાં. ઉપયોગ સ્થૂળ હોય, આ એક નાયક તત્વનો સૂક્ષ્મ વિષય ચાલતો હોય, કાંઈ એને લેવા દેવા રહીએ નહીં. શું સ્વાધ્યાય શું કરે? એનો કોઈ સ્વાધ્યાય હોતો નથી. બાહ્ય ક્રિયા કરી સંતોષ માને અને દર્શનમાં વધારે, સંતોષ માને એટલે દર્શનમાં વધારે, બીજું કાંઈ થાય નહીં. કસાય જેવો તેવો મન થાય પણ દર્શનમાં તો તીવ્ર થાય. એની રુચિ ને રસ હોય તો રે, રુચિ ને રસ જે પીડા હોય તો ક્યાંથી રહેવાનું હતું? અડવાનું જ નથી. તો ખરેખર તો બહારનું બહાર જ રહીએ છે, અંદર આવતું જ નથી. પછી ખૂણામાં રહીએ ક્યાંથી? અંદર જગ્યા જ નથી, એને રસ બીજે પીડે છે, અંદર જગ્યા નથી. અંદર પ્રવેશે તો ક્યાંક પીડું રહીએ ને, અંદર પ્રવેશ જ નથી થતો એનો, આ તો તકલીફ છે. હા, ખાલી જગ્યા નથી અંદરમાં, ક્યાં ભરાઈ રહી અંદર, જગ્યા તો આવે છે કે નહીં. મૂળમાં લાઈન બીજા પ્રકારની છે, સંસારથી થાંકો હોય અને એક આત્મહિત કરવાની અંતરવૃત્તિ જાગૃત થઈ હોય એના માટે આ બધી વાતો છે. બીજાને માટે આ વાત નથી, પછી આત્મહિતની ભાવના તીવ્ર લઈને આવ્યો હોય, આ બધું એને એક એક શબ્દ છે એ સોનાનો છે એવું કામમાં આવે છે, નહીં તો એની કાંઈ કિંમત નથી. કેમ કે શાસ્ત્રો તો 2-3 રૂપિયામાં મળે છે, અમુક શાસ્ત્ર તો 2-3 રૂપિયામાં મળે છે, શું એની કિંમત રહી, જોઈએ એટલા મળે, 2-3 રૂપિયા આપો, 3 રૂપિયાની કિંમત રાખી હોય એમાં પાછા ડિસ્કાઉન્ટ ચાલતા હોય કે ચાલો ગુરુદેવનું 7th દિવસ છે એમાં ડિસ્કાઉન્ટ મળશે. હા, મળ્યું છે, આ તો પ્રભાવનામાં જ મળ્યું છે બધાને, એમ જ છે. કુંદનના પુત્રો ને રત્નો ના અક્ષર તો એક બાજુ રહ્યા, પણ 3 માં મળતું એ 1.5 માં 2 માં ક્યારે મળે છે એની રાહ જોતો હોય. પર્યુષણ ના દિવસો હોય, 10 લક્ષણી ના દિવસો હોય, ફંક્શન ના દિવસો હોય, 3 થી 1.5 માં મળશે આપણે એ વખતે લેશું, પણ ત્યાં સુધી તારો સ્વાધ્યાય નથી કરવો, તારો સ્વાધ્યાય 1.5 રૂપિયામાં અટકી ગયો કે 8 આના ફાયદામાં અટકી ગયો. કુંદનના પત્રો ને રત્નો ના અક્ષર ક્યાં ગયા? એક એક પરિણામ ઉપર એની જાગૃતિ ને ચોકી પહેરવા હોવો જોઈએ, તો એને ખબર પડે કે શું થાય છે. બરોબર, વસ્તુ સ્વરૂપને સમજ્યા વિના આ રીતે ઊંડાણથી વસ્તુના સ્વરૂપને સમજ્યા વિના સીધો પાત્રો એટલે સીધો જીવને ધર્મ કરી લેવો છે. અમે રોજ વાંચનમાં આવીએ છીએ અથવા કોક દીધ નથી આવતા, અને ઘણા વર્ષથી આ બધું અમે કરીએ છીએ સ્વાધ્યાય આદિ, એવી રીતે કોઈ ધર્મ થતો નથી. પડીમાં લઈ લે ભાઈ ત્યાગનો વિષય લીધો છે, પણ આપણે આપણો વિચાર કરવાનો રહીએ છીએ. પડીમાં લઈ લે બહુ બહુ તો દીક્ષા લઈને સાધુ થઈ જાય, બસ થઈ ગયો ધર્મ, એવી રીતે કોઈ ધર્મ થતો નથી. પણ ભાઈ, સમ્યક દર્શન વિના પડીમાં કે સાધુપણું કેવું? દિગંબરમાં પહેલા અણુવ્રત લઈએ છે ને એને પ્રતિમા કહે છે, એક એક પ્રતિમા લઈએ છે, પણ સમ્યક દર્શન વિના વ્રત કેવા? વ્રત હોતા નથી, નિશલ્ય વ્રતિ, માયા નિદાન અને મિથ્યાત્વ શલ્ય જાય એને વ્રત હોય. આ તો તત્વાર સૂત્રનું સૂત્ર છે ને ઉમા સ્વામી, નિશલ્ય વ્રતિ, શલ્ય નથી એને વ્રત હોય, અંદરમાં શલ્ય રાખીને બેઠે એને વ્રત કેવું? કે એને વ્રત હોતું નથી, વ્રત થતું નથી. જેમ ઊંધો અભિપ્રાય વિપરીત અભિનિવેશ રાખીને બેસે એને તત્વ પરિણમતું નથી, એને જ્ઞાન ચડતું નથી, એમ ભલે જાણપણું થાય, બુદ્ધિ હોય, વિશેષ બુદ્ધિ હોય, ઉઘાડ હોય તો જાણી શકે, એને જ્ઞાન ન ચડે, કેમ કે વિપરીત અભિનિવેશ રાખીને બેઠો, એમ શલ્ય રાખીને બેઠો હોય માયા મિથ્યા નિદાન અને એને વ્રત લઈ લે, ત્યાગ કરે માટે વ્રત થાય, એ વાતમાં કઈ માલ નથી. ત્યાગ શરૂ થાય પેલા દર્શન પ્રતિમા છે, એ તો અનાદિથી ગોઠવણી ની જાત છે, અનાદિથી આ ગોઠવણી.
હા,
ગડબડ ગણી છે. પરંતુ એવું છે ને, બહારના ક્રિયાકાંડમાં જીવને રસ છે, બાહ્ય દ્રષ્ટિ હોવાને લીધે, અને બહિર્મુખ પરિણામથી સતત નિરંતર ટેવાયેલો હોવાને લીધે એને બાહ્ય ક્રિયાકાંડમાં જ રસ છે. કાંઈક બહારની ક્રિયા થાય ત્યારે એને એમ થાય કે હા બરાબર, હવે કામ છે, હવે મેં કર્યું, મેં આ કર્યું, એમ એને ત્યાં સુધી એને કર્યું નથી એમ લાગ્યા કરે. બરાબર, એ ક્રિયા સંપન્ન થવી જોઈએ બહારને, ત્યાગની, દાનની, પૂજાની, શાસ્ત્ર વાંચનની બરાબર થવી જોઈએ. કેટલું ઝેર ખાવું છે એમ પૂછે છે. બીજા જોવે અને મારી પ્રશંસા કરે એવા પરિણામ કરીને કેટલું ઝેર ખાવું છે, આ સવાલ છે. એ પરિણામમાં તો જીવ પોતે હળાહળ કાળકૂટ ઝેર ખાય છે, પીએ છે, બીજું કાંઈ નથી. એને લોકસંજ્ઞા કીધી છે, લોકો જોવે, લોકો મારી પ્રશંસા કરે. સંતોષ પકડે છે એને, શુભ કરતા હોય એને તો વળી જ્ઞાન થી સમાધાન કર્યું છે, ધારણા થઈ છે એટલે સમાધાન કરે છે. ચાલો હવે તો જે થવાનું હતું એ થઈ ગયું ક્રમબદ્ધમાં, એમ કરીને ક્યાંય ને ક્યાંય સમાધાન પકડે છે ધારણા જ્ઞાન થી, અને શાંતિ રાખે છે. એના માટે બહુ જોરથી ફટકા મારેલા છે. પડીમાં લઈ લે બહુ તો સાધુ થાય, પણ સમ્યક દર્શન વિના પડીમાં કે સાધુપણું કેવું? કે એને પડીમાં એ નથી ને સાધુપણું એ નથી, કાંઈ એને ખરેખર નથી. અત્યારે તો લે છે એ સરખું કંઈ નિરતિચાર પાળે છે એમ નથી, પણ જે નિરતિચાર પાળે છે એને કાંઈ કર્યું નથી એમ કહે છે. આત્માર્થીનું શ્રવણ, વાંચન, મનન બધું મૂળ આત્મા માટે છે, આ લક્ષ્યનો વિષય છે. આત્મલક્ષે એનું શ્રવણ હોવું જોઈએ, આત્માના લક્ષે એનું વાંચન હોવું જોઈએ, આત્માના લક્ષે એનું મનન, ચિંતન, ગોલન વગેરે ચાલવું જોઈએ. એ માટે એનું છે, એનું આત્મહિત, આત્મા તરફની અંતર્મુખ દિશાનો પ્રયત્ન થાય છે કે નહીં, આ વસ્તુ હોવી જોઈએ. એને શું કરવું છે એને ખબર હોવી જોઈએ કે મારે પ્રથમ સમ્યક દર્શન પામવાની આવશ્યકતા છે, એ વગર મોક્ષ માર્ગમાં પ્રવેશ નથી, માટે ત્યાં સુધી અવશ્ય પહોંચવું જોઈએ, અને એના અંગે શું વ્યવસ્થા છે, એવા પ્રકારની શ્રેણીથી આગળ વધારે છે. એ પરિણામની શ્રેણી શું છે, એનો વર્ગ શું છે, કયા એની ક્વોલિટી શું છે, એ બધું એની સમજમાં બરાબર હોવું જોઈએ. એમને મધરથી કોઈ ધર્મ થાય છે એવું બનતું નથી એમ કે અહીંયા પરિણામનો પ્રકાર કેવો છે એ આત્માર્થી એ બરાબર સમજવું જોઈએ. એમને એમ કાંઈ પણ કરે તો તે બધું વ્યર્થ છે, અથવા કર્યાનું અભિમાન થયા વિના રહેશે નહીં, કર્યાનું અભિમાન રોકી શકાશે નહીં, થયા વિના રહેશે નહીં એટલે અનિવાર્ય રીતે થઈ જશે, અને ગુણ થવાને બદલે નુકસાન કરશે. જે કાર્યથી પરિભ્રમણ માટે ખરેખર તો બાહ્ય ક્રિયા અને બીજી જે પદ્ધતિ ગોઠવી છે એ તો પરિભ્રમણ મટાડવા માટેની બધી વાતો છે. હવે એ પરિભ્રમણ મટાડવાને બદલે પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થાય તો જે હથિયારથી રક્ષણ કરવું છે એનાથી પોતાનો ઘાત થાય તો એના જેવી વાત છે. બસો ને 28 229 છે. શરીર સંબંધિત સ્પષ્ટીકરણ આપ્યું છે કે શરીરના સંબંધમાં નિષેધ પણ આવે છે અને મનુષ્ય શરીરનો આદર પણ કરવામાં, મનુષ્યપણાનો આદર કરવા માટે કરવામાં આવે છે. તો એમાં કે કેવા પ્રકારે યથાર્થ વાત છે. આ દેહ તો કાચી માટીના ઘડા જેવો છે. જેમ કાચી માટીના ઘડાને ગમે તેટલો ધોવામાં આવે તો પણ તેમાંથી કાદવ જ ઉખડે છે, તેમ સ્નાનાદિ વડે દેહનું ગમે તેટલું લાલન પાલન કરવામાં આવે તો પણ એ તો અશુચિનું જ ઘર છે. માટીના કાચી માટીના ઘડાના દ્રષ્ટાંતે શરીરની સમજણ આપી છે. કાચી માટીનો ઘડો છે, એને અંદરથી બહારથી પાણી નાખે એટલે માટી ધોવાય. ઘડો કેમ સાફ થતો નથી? એ તો માટી માટી પીગળીને બહાર આવે છે, ઢોળું પાણી નીકળ્યા જ કરે છે. કેમ હવે પાણી ફરીને ધોવો? હવે તો ચોખ્ખું પાણી આવવું જોઈએ ને, તો ફરીને પાછું ડોળું આવે. જેટલી વાર ધોવે એટલી વાર ડોળું જ આવે, એવું છે આ શરીરનું. જેટલી વાર ધોવે, આ નદીમાં માણસ નાય છે ને, વહેતું પાણી ચોખ્ખું હોય, નિર્મળ જળ હોય, એક કલાક નાય, બે કલાક નાય, બે પાંચ દસ વખત સાબુ દઈને નાય, સારામાં સારો સુગંધી બહાર નીકળે ને સીધી માખી બે એના ઉપર. શું કરવા? એ તો ટુવાલથી શરીર સાફ કરે ને, ત્યાં માખી આવીને બેસે. કેમ? માખી તો ગદવાડ ઉપર જઈને બેસે છે. આટલું શરીર ચોખ્ખું કર્યા પછી માખી આવીને કામ બેઠી? એ ચોખ્ખું થવાનો પ્રશ્ન જ નથી. અંદર જે કાચી માટીની જેમ આ માટી નીકળ્યા કરે છે, સીધો પછીનો નીકળશે, શરૂ થઈ જશે. શરીરનો મેલ છે, રૂમાડે રૂમાડેથી જે પછીનો બહાર આવે છે, શરીરનો મેલ છે. એમાં સ્વચ્છતા શું થશે? ઊંચામાં ઊંચી ક્વોલિટીનું ભોજન ગમે, શું થાય એમાંથી? ગુરુદેવ તો મને પહેલા કહેતા હતા કે થોડુંક ચાલ્યા પછી હરીશો લઈને મોઢું ખોલીને જોવું, તને જોવું નહીં ગમે. જેનો તું સ્વાદ અને રસ લઈ રહ્યો છો એની હમે નજર કરવી તને નહીં ગમે. જે હજી તો મોઢામાં છે તો તને નજર કરવી નહીં ગમે. તારું મોઢું ન દેખાય તો કોઈક ચાલતા હોય જોઈ લેજે, એ તો બધું સરખું છે. આ પરિસ્થિતિ છે. પણ વ્યામો એવી ચીજ છે કે જીવને પદાર્થનું યથાર્થ દર્શન થતું નથી, એને વ્યામો કહેવામાં આવે છે. કે જે ઘૃણાસ્પદ હોય એના પ્રત્યે ઘૃણા ન થાય, જે દેખત રીતે સારું ન હોય એને સારું લાગે, ક્યાંથી થાય છે? એનો વ્યામો છે એ સંબંધીનો. એક અભિપ્રાય નક્કી કહે છે કે આ મને ઠીક છે, આ મને સારું છે, બસ. લાલન પાલન કરવામાં આવે, આ ભસ્મ ખાય છે. રાજા મહારાજાઓ શ્રીમંતો શેઠિયાઓ પોતાને ત્યાં ઔષધશાળા રાખે, હીરા મોતી સોનું ચાંદી તાંબુ અબરખ આ બધાની ભસ્મો બનાવે. હજારો રૂપિયા એક રતિ ભારો એના હજારો રૂપિયા લાગે. કેટલા?
હજારો
તોલા નહીં, તોળો નહીં, રતિ ભારના હજારો રૂપિયા લાગે એવી ભસ્મો બનાવે. અને શરીર મજાનું એવું સરસ રહે એના માટે એ બધી પ્રયત્ન કરે અને સીધું ફેરફાર થવા માંડે શરીર. કેમકે એને તો પૂર્વકર્મ સાથે સંબંધ છે, રોગાદી થવો એને તો પૂર્વકર્મ સાથે સંબંધ છે, ગમે ત્યાંથી થશે. કેમ થયો? ઉદયના કાળે આવ્યા વિના રહેતો નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, જિનેન્દ્ર, કોઈનો ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. ગમે તેટલું સાચવે, લાલન પાલન કરે, એટલે ગમે તેટલી એની સાવધાની રાખે, એની મહેનત વ્યર્થ જવાની છે એમ કેવું છે. એની સમય ને શક્તિ બરબાદ કર્યા સિવાય એમાં બીજું કઈ કરતો નથી. તો પણ એ તો અશુચિનું જ ઘર છે અથવા રોગનું જ ઘર છે. દેહ પોતે અસાતાની મૂર્તિ જ છે ખરેખર. સાતા તો ક્યારેક જ એને મળે છે, બાકી તો અસાતા જ એમાંથી વેદવાનું એ સાધન છે. સાતા તો એ ક્વચિત હોય છે, કોઈ જીવને ક્વચિત હોય છે, માટે અસાતા જ વેદા કરે એ એનું સાધન છે. હવે જે અસાતા વેદવાનું નિમિત્ત છે મુખ્યપણે, એ જ એને વધુમાં વધુ પ્રિય છે. આ તે વ્યામો કેવો માણસને દુઃખદાયક હોય એના પ્રત્યે દ્વેષ રહે છે કે આ મારે મારી પ્રતિકૂળ ચાલે છે, મારી ઈચ્છા પ્રમાણે આ કામ થતું નથી, એને અણગમો થઈ આવે. એના બદલે આ જીવને એના ઉપર જ વધારે પ્રીતિ, જે એને અસાતા વેદવાનું પણ સાધન છે એના જ ઉપર એને વધારે પ્રીતિ છે. દેહ તો સ્વભાવથી જ અશુચિનો પિંડ છે, એ તો એનું મૂળ, એનું સ્વરૂપ જ એવું છે, સ્વરૂપ જ એવું છે. આવા દેહને પવિત્ર એક જ પ્રકારે ગણવામાં આવ્યો છે. અમે આપણે બીજું પડખું લઈએ છે કે આ રીતે દેહને નિંદવામાં આવે છે, ત્યાં એની પ્રશંસા પણ કરવામાં આવે છે. શાસ્ત્રમાં બે વાત આવે છે અને બે અપેક્ષાએ, જે અપેક્ષાએ કહેવામાં આવે છે તે બંને બરાબર છે. નિંદવામાં આવે છે એ પ્રકારથી એની નિંદા પણ બરાબર છે, અને પ્રશંસા કરવામાં આવે છે એ પ્રકારથી એની પ્રશંસા પણ બરાબર જ છે. બંને દ્રષ્ટિ બરાબર છે, દ્રષ્ટિકોણ એક એક ખોટો નથી એમ કે. આવા દેહને પવિત્ર એક જ પ્રકારે ગણવામાં આવે છે, ગણવામાં આવ્યો છે. કયા પ્રકારે? કે જે દેહમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય ધર્મની આરાધના કરવામાં આવે તે દેહને રત્નત્રયના પ્રભાવથી પવિત્ર ગણવામાં આવે છે. સાથે રહેલો, સંગમાં રહેલો જે આ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રધારી આત્મા, એની સાથે એનો સંયોગ જોઈને એને પણ પવિત્ર કહેવામાં આવે છે. એવી સમ્યક દ્રષ્ટિનો દેહ પવિત્ર છે. સમ્યક દ્રષ્ટિના આપનો હાથ જરા અડાડી દો, કોઈ પ્રભાવ ના કરવા માટે ચિંતું તો માતાજી પાસે જઈએ, આપનો હાથનો સ્પર્શ કરી દો. એમનો દેહ પવિત્ર છે. જે દેહમાં સમ્યક દર્શન ઉત્પન્ન થયું છે એ દેહ પણ પવિત્ર છે. એ દેહનો આદર નથી, સમ્યક દર્શનનો આદર છે. સમ્યક દર્શનમાં શુદ્ધાત્માનો જ્ઞાયક તત્વનો આદર છે. કેમ કે સમ્યક દર્શન એટલે જેમાં સર્વથાપણે એક પોતાનું પરમ તત્વ જ ઉપાદેય છે એવું જે પરિણામ તે સમ્યક દર્શન છે. એના સંયોગમાં રહેલો દેહ પણ ઉપાદેય છે. બહુ મહિમા કરવામાં આવે છે કે એ જે ભૂમિમાં રહ્યા છે એ ભૂમિ તીર્થ છે, જ્યાં એમના ચરણ સ્પર્શ થયા છે એ ભૂમિ પણ તીર્થ છે, એ ધૂળને પણ ધન્ય છે. એ ધૂળને પણ ધન્ય છે, એમના કુટુંબને ધન્ય છે, એમના પરિવારને ધન્યતા આપવામાં આવે છે. માતા પિતા જેટલા કુટુંબ હોય બધા કુટુંબીઓની ધન્યતા કરવામાં આવે છે. એનું કારણ છે કે આ આત્મા પવિત્ર થયો તો એના સંયોગમાં બધો ઉપચાર કરવામાં આવે છે, એનો મહિમા કરવામાં આવે છે.
દર્શન નો ઉપર કાપી ગયો.
દર્શન છે એનું. ભક્તિ એટલે દર્શન મોહને મંદ કરવાનો સુગમ ઉપાય, એનું નામ ભક્તિ છે. એનું ઓળખીને યથાર્થ પ્રકારે એની કિંમત થાય, બહુમાન થાય, તો પોતાનો દર્શન મોહ મંદ પડે છે. સીધી વાત એ છે. શું કહે છે? જે દેહમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નત્રય ધર્મની આરાધના કરવામાં આવે તે દેહને રત્નત્રયના પ્રભાવથી પવિત્ર ગણવામાં આવે છે. એ શરીરને પણ પવિત્ર ગણવામાં આવે છે. ભલે દેહ મલિન છે, અશુચિનો પિંડ છે, તો પણ એને પવિત્ર ગણવામાં આવે છે. જોકે નિશ્ચયથી તો રત્નત્રયની જ પવિત્રતા છે. ખરેખર જોવામાં આવે તો રત્નત્રયની જ પવિત્રતા છે, પણ તેના નિમિત્તે દેહને પણ વ્યવહારે પવિત્ર કહેવાય છે. શું છે મૂળ વસ્તુ? તો લક્ષમાં એ છે કે અરે ત્યાં સમ્યક દર્શન વ્યક્ત છે, સમ્યક દર્શન મોજૂદ છે, આત્માની અનુભૂતિ ત્યાં વર્તી રહી છે, પવિત્ર આત્મા પરમાત્મા ત્યાં સાક્ષાત પ્રગટ થયેલો છે, સત પ્રગટ છે ત્યાં, પ્રગટ સતની આ વાત છે, એમ એનો મહિમા છે. તો એના બધા જે સંયોગો છે એ સંયોગોને પણ પવિત્ર કરવામાં ગણવામાં આવે છે, અથવા એને એની પણ મહિમા કરવામાં આવે છે. એમાં ખરેખર રત્નત્રયની મહિમા છે, ખરેખર બીજી વસ્તુઓની મહિમા છે, એના બહાને રત્નત્રયની જ મહિમા કરવામાં આવે છે. એ પ્રકાર છે એની અંદર. અને એ રીતે મહિમા કરવાને મહિમા વધારવા માટેના એ બધા નિમિત્તો છે એમ ગણવામાં આવે છે.